એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે.
નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તક અને વિચારની ઊંડાણપૂર્વક વાત કરીશું જે લખાયું તો લગભગ 50 વર્ષ પહેલા, પણ આજે પણ એ એટલું જ પ્રસ્તુત છે, કદાચ વધુ પ્રસ્તુત.
બિલકુલ સાચું. આપણે વાત કરી રહ્યા છીએ રિચાર્ડ સેનેટના ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક ધ ફોલ ઓફ પબ્લિક મેન વિશે. ગુજરાતીમાં કહીએ તો જાહેર જીવનનું પતન. અને જુઓ આજનો સમય કેવો છે. આપણે સતત ઓનલાઈન હોઈએ છીએ, આપણો અસલી ચહેરો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ.
હા, એ પ્રામાણિકતાનો દેખાડો કરવાની જે વૃત્તિ છે તે
બરાબર. અને રાજકારણમાં જુઓ તો નેતા શું કામ કરે છે એના કરતા એ કેવા છે, એમનું વ્યક્તિત્વ કેવું છે, એની ચર્ચા વધુ થાય છે.
સાચી વાત.
અને કદાચ આપણે પોતે પણ જાહેર જગ્યાએ કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરતા થોડો ખચકાટ અનુભવીએ છીએ. આ બધા મુદ્દાઓને સેનેટનું પુસ્તક એક નવી રીતે જોવાની તક આપે છે.
હા, મૂળ પ્રશ્ન એ જ છે કે શું આપણે સમાજ તરીકે જાહેર કેવી રીતે થવું એ ભૂલી રહ્યા છીએ. શું આપણે એટલા બધા અંગત લાગણીઓ પર ફોકસ થઈ ગયા છીએ કે સામાજિક રીતે મતલબ થોડા અલગ પડી ગયા છીએ?
અને ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણી પર્સનલ અને પબ્લિક લાઈફ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ રહી છે, ત્યારે તો આ સવાલો બહુ જ મહત્વના બની જાય છે.
ચોક્કસ.
તો આટલા ગહન વિચારો આપનાર લેખક રિચાર્ડ સેનેટ, એમના વિશે થોડું જણાવો ને, કોણ છે તેઓ?
રિચાર્ડ સેનેટ ખૂબ જ જાણીતા અમેરિકન સમાજશાસ્ત્રી છે, સાથે સાથે શહેરી સિદ્ધાંતકાર અને સાંસ્કૃતિક વિવેચક પણ. એમની ખાસ વાત એ છે કે કોઈ એક વિષયમાં બંધાઈ નથી રહેતા.
હા,
એમના કામમાં તમને સમાજશાસ્ત્ર, ઇતિહાસ, સિટી પ્લાનિંગ, કલ્ચર આ બધાનું એક અનોખું મિશ્રણ જોવા મળે. અને એમણે હાર્વર્ડ, યેલ, NYU, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જેવી ટોચની યુનિવર્સિટીઓમાં ભણાવ્યું છે.
અને મેં સાંભળ્યું છે કે એમની શરૂઆત સંગીત ક્ષેત્રે થઈ હતી, જુલિયાર્ડમાં. એ વાત સાચી?
હા, એ બહુ જ રસપ્રદ વાત છે. સેનેટ યુવાનીમાં પ્રોફેશનલ સેલો પ્લેયર બનવાના હતા. ન્યૂયોર્કની પ્રખ્યાત જુલિયાર્ડ સ્કૂલમાં ભણ્યા પણ ખરા.
ઓ વાહ.
પણ પછી હાથમાં ઈજા થવાના કારણે એમણે કારકિર્દી બદલવી પડી. પણ એ સંગીતના અનુભવે એમણે એક અલગ જ દ્રષ્ટિ આપી. એ સામાજિક જીવનને એક પ્રકારના પ્રદર્શન કે નાટક તરીકે જોતા થયા.
એટલે જેમ સ્ટેજ પર કલાકાર રોલ ભજવે એમ?
બરાબર. જેમ સંગીતકાર ચોક્કસ નિયમો અને શૈલીમાં રહીને ભાવ વ્યક્ત કરે, એમ સમાજમાં પણ આપણે અલગ અલગ ભૂમિકાઓ ભજવીએ છીએ, નિયમો પાડીએ છીએ. આ પ્રદર્શનનો ખ્યાલ એમને સમાજના નાટકીય પાસાઓને સમજવામાં ખૂબ મદદરૂપ થયો.
એટલે એમનો અભિગમ ફક્ત પુસ્તકીય જ્ઞાન નથી, પણ કલા અને જીવનના અનુભવોનું મિશ્રણ છે. સરસ. ચાલો હવે પુસ્તક પર આવીએ. જાહેર જીવનનું પતન, આ ટાઇટલ જ ઘણું બધું કહી જાય છે. પુસ્તકનો મુખ્ય વિચાર શું છે?
સેનેટનું મુખ્ય તર્ક એ છે કે પશ્ચિમી દુનિયામાં, ખાસ કરીને 18મી સદી પછી, જાહેર જીવન ધીરે ધીરે નબળું પડતું ગયું છે.
જાહેર જીવન એટલે?
એટલે કે એવી જગ્યાઓ અને એવી પરિસ્થિતિઓ જ્યાં અજાણ્યા લોકો ભેગા થાય, વાતચીત કરે, સહિયારા મુદ્દાઓ પર ચર્ચા કરે, આ પ્રકારનું જીવન ઘટતું ગયું. અને એની જગ્યાએ એક નવી વસ્તુ આવી જેને સેનેટ બહુ જોરદાર શબ્દ વાપરે છે, નિકટતાનો અત્યાચાર.
નિકટતાનો અત્યાચાર, ટિરેની ઓફ ઇન્ટિમેસી, આ તો ભારે શબ્દ છે. એનો શું મતલબ થાય?
સેનેટ કહે છે કે આપણે પ્રામાણિક હોવાના, અસલી હોવાના વિચારથી એટલા ઘેરાઈ ગયા છીએ કે આપણને લાગે છે કે દરેક પરિસ્થિતિમાં, ભલે તે જાહેર હોય, આપણે આપણી અંદરની સાચી લાગણીઓ, આપણા મનની વાત, એ બધું વ્યક્ત કરવું જ જોઈએ.
જાણે કે નિકટતા દેખાડવી ફરજિયાત હોય.
બરાબર. સતત સાચા બનવાનું, દિલ ખોલી દેવાનું એક દબાણ. અને સેનેટ માને છે કે આ દબાણ એક પ્રકારનો અત્યાચાર છે.
એટલે હંમેશા પોતાને ખુલ્લા પાડી દેવું એ સારી વાત નથી, એમ કહેવા માંગે છે.
હા, સેનેટના મતે આ જે વળગણ છે ને અસલિયતનું, એ આપણને નુકસાન કરી રહ્યું છે. કેમ કે એના લીધે આપણે અજાણ્યાઓ સાથે સભ્યતાથી કેવી રીતે વર્તવું, જાહેર જગ્યાનો ઉપયોગ કેવી રીતે કરવો એ ભૂલી રહ્યા છીએ. પર એવા સંબંધો નિભાવવા અઘરા થઈ ગયા છે. અને આની સીધી અસર આપણા સમાજ અને રાજકારણ પર પડે છે, એ નબળા પડે છે.
તો પુસ્તક આ આખા બદલાવની વાત કરે છે, ક્યાંથી શરૂઆત થઈ આ ઘટાડાની?
હા, પુસ્તક એક ઐતિહાસિક સફર કરાવે છે. સેનેટ આપણને 18મી સદીના લંડન અને પેરિસ લઈ જાય છે, જ્યાં જાહેર જીવન ખૂબ જીવંત હતું.
અચ્છા.
અને ત્યાંથી શરૂ કરીને 20મી સદીના વધુ આત્મકેન્દ્રિત, મનોવૈજ્ઞાનિક રીતે ગ્રસ્ત સમાજ સુધીની વાત કરે છે. એ સમયના શહેરો, ફેશન, થિયેટર, લોકોની વાતચીત કરવાની રીત, આ બધું તપાસીને બતાવે છે કે જાહેર અને ખાનગી વચ્ચેની જે રેખા હતી એ કેવી રીતે ઝાંખી થતી ગઈ.
તો ચાલો થોડું ઊંડાણમાં જઈએ. 18મી સદીમાં એવું શું અલગ હતું જે આજે નથી?
સેનેટના મતે 18મી સદીમાં જાહેર જીવન એક પ્રકારનું સ્ટેજ હતું. લોકો એક્ટરની જેમ વર્તા.
એક્ટરની જેમ એટલે દંભી?
ના ના, દંભી નહીં, પણ એક સભાનતા હતી કે જાહેર સ્થળે કેવી રીતે વર્તવું. એના અમુક નિયમો હોય, થોડી ઔપચારિકતા હોય. લોકો એક પ્રકારનું મોહરું પહેરતા, માસ્ક.
મોહરો? આપણે તો માસ્ક એટલે કંઈક છુપાવવા માટે પહેરીએ ને, અપ્રમાણિકતા જેવું લાગે.
સેનેટ આ જ વાતને પડકારે છે. એ કહે છે કે એ મોહરું છુપાવવા માટે નહોતું, પણ એક સામાજિક સાધન હતું. એ તમારી અંગત જિંદગીને સુરક્ષિત રાખતું અને સાથે સાથે તમને બીજા અજાણ્યા લોકો સાથે જોડાવા દેતું, વાત કરવા દેતું.
ઓકે, રસપ્રદ. કોઈ ઉદાહરણ?
હા, જેમ કે લંડનના કોફી હાઉસ. ત્યાં અલગ અલગ ક્લાસના લોકો ભેગા થતા, વેપારીઓ, લેખકો, રાજકારણીઓ, અને તેઓ ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરતા. મહત્વ એ નહોતું કે તમે કોણ છો, પણ તમારી દલીલમાં દમ કેટલો છે. આ એટલા માટે શક્ય બનતું કારણ કે લોકો પોતાની અંગત લાગણીઓ કે ઓળખને વચ્ચે નહોતા લાવતા. એ મોહરાએ એમને કોમન ગ્રાઉન્ડ આપ્યો હતો.
એટલે વ્યક્તિગત લાગણીઓ સાઈડ પર રહેતી હતી.
બરાબર. લાગણીઓની અભિવ્યક્તિ પણ થતી, પણ એ શૈલીબદ્ધ હતી, કાચી નહોતી. જેમ કે પેરિસના થિયેટરમાં ઓડિયન્સ બહુ સક્રિય હતું, પણ એમના રિએક્શન પણ અમુક નિયમો મુજબના હતા. કપડાં પહેરવાની રીત, શિષ્ટાચાર, આ બધું લોકોને એકબીજાને સમજવામાં અને સાથે વ્યવહાર કરવામાં મદદ કરતું.
એક જીવંત પણ વ્યવસ્થિત જાહેર જીવન હતું એમને.
ચોક્કસ.
તો પછી આ બધું બદલાયું કઈ રીતે? 19મી સદીમાં એવું શું થયું?
સેનેટ બે મુખ્ય કારણો આપે છે. એક, બુર્જવા એટલે કે મધ્યમ વર્ગના કુટુંબનો ઉદય. ઘર હવે એકદમ ખાનગી, પવિત્ર જગ્યા બની ગઈ.
હા, મારો પરિવાર, મારું ઘર.
બરાબર. અને ઘરની બહારની દુનિયા એટલે કે જાહેર ક્ષેત્ર એ થોડું શંકાસ્પદ, કદાચ ખતરનાક લાગવા માંડ્યું. બીજું મોટું કારણ હતું રોમેન્ટિક વિચારધારાનો પ્રભાવ. રૂસો જેવા વિચારકોએ પ્રામાણિકતા, સચ્ચાઈ, અંદરના અવાજ પર ખૂબ ભાર મૂક્યો.
ઓહ, એટલે પેલા મોહરા અને ઔપચારિકતા હવે ખરાબ ગણાવા લાગ્યા, દંભ જેવા.
બરાબર. હવે મહત્વ વ્યક્તિના અંદરના સત્યનું, એની અસલિયતનું વધી ગયું. આની સાથે જ વ્યક્તિત્વનો વિચાર આવ્યો. લોકોના જાહેર વર્તનને પણ હવે એમના મનોવિજ્ઞાન, એમની છુપી ભાવનાઓના આધારે જોવામાં આવવા લાગ્યું.
આની અસર રાજકારણ પર કેવી રીતે પડી?
રાજકીય ચર્ચાનો ફોકસ બદલાઈ ગયો. નીતિઓ અને મુદ્દાઓ કરતા નેતાઓના ચારિત્ર પર, એમના વ્યક્તિત્વ પર વધુ ધ્યાન જવા લાગ્યો. સેનેટ આના માટે ફ્રાન્સના બહુ ચર્ચિત ડ્રેફસ અફેરનું ઉદાહરણ આપે છે. એ મૂળ તો લશ્કરી જાસૂસી અને અન્યાયનો કેસ હતો, પણ એ આખા દેશ માટે એક મોટો મનોવૈજ્ઞાનિક ડ્રામા બની ગયો.
કઈ રીતે?
લોકો પુરાવા અને તથ્યોને બદલે ડ્રેફસ સારા માણસ છે કે ખરાબ, એમના વિરોધીઓ પ્રામાણિક છે કે નહીં, એવી ચર્ચાઓમાં પડી ગયા. ન્યાયનો પ્રશ્ન ચારિત્ર્યના પ્રશ્નમાં ફેરવાઈ ગયો. આ હતું રાજકારણનું વૈયક્તિકરણ.
અરે, આ તો આજે પણ આપણે કેટલું બધું જોઈએ છે મીડિયામાં, ચર્ચાઓમાં. નેતા કેવા લાગે છે એ વધુ મહત્વનું બની જાય છે એમના કામ કરતા.
બિલકુલ. સેનેટ આને જ જાહેર જીવનના પતનનું એક મોટું લક્ષણ ગણે છે. અને આ ટ્રેન્ડ 20મી સદીમાં તો ઓર મજબૂત બન્યો, જેને સેનેટ ઘનિષ્ઠ સમાજ કહે છે.
ઓકે, તો આ ઘનિષ્ઠ સમાજના પરિણામો શું આવ્યા?
એક તો પેલો નિકટતાનો અત્યાચાર વધુ ને વધુ વ્યાપક બન્યો. દરેક સંબંધમાં, પછી ઓફિસ હોય, મિત્ર વર્તુળ હોય કે સમુદાય હોય, એક અપેક્ષા રહેવા લાગી કે આપણે એકદમ ખુલ્લા થઈ જઈએ, આપણી બધી અંગત વાતો શેર કરીએ. આના કારણે જે જરૂરી પણ ઓછા અંગત સંબંધો છે, જેમ કે સહકાર્યકર સાથેનો પ્રોફેશનલ સંબંધ, કે પછી એક નાગરિક તરીકે બીજા નાગરિક સાથેનો સંબંધ, એ જાળવવા મુશ્કેલ બની ગયા. કારણ કે ત્યાં નિકટતાની અપેક્ષા ન હોવી જોઈએ.
શું આની અસર આપણા શહેરોની રચના પર પણ પડી છે?
ચોક્કસપણે. સેનેટ કહે છે કે આધુનિક શહેરોનું જે આયોજન થયું છે તે ઘણીવાર અજાણ્યા લોકો વચ્ચેનો સંપર્ક ઘટાડવા માટે જ થયું છે, જેમ કે શોપિંગ મોલ્સ.
હા, ત્યાં લોકો ખરીદી કરવા જાય છે પણ એકબીજા સાથે ભાગ્યે જ વાત કરે છે.
બરાબર. કે પછી ગેટવાળી સોસાયટીઓ, શહેરની બહારના ઉપનગરો, આ બધી જગ્યાઓ તમને ખાનગી આરામ તો આપે જ છે, પણ અચાનક કોઈ અજાણ્યા સાથે મુલાકાત થઈ જાય, વાતચીત થાય, એવા મોકા ઓછા કરી દે છે.
લોકો જાણે એકબીજાને ટાળતા હોય એવું લાગે જાહેર સ્થળોએ.
હા, સેનેટ એને ઠંડક અસર, ચિલિંગ ઇફેક્ટ કહે છે. આપણે જાણે એકબીજાથી દૂર રહીએ છીએ.
અને સમુદાયોનું શું? શું એ વધુ મજબૂત બન્યા છે આ નિકટતાના કારણે?
સેનેટનું માનવું થોડું અલગ છે. એ કહે છે કે સમુદાયો ઘણીવાર આત્મરતિયુક્ત બની જાય છે.
એટલે
કે લોકો પોતાના જેવા જ વિચારોવાળા, પોતાના જેવી જ જીવનશૈલીવાળા, પોતાની જ ઓળખ ધરાવતા લોકો સાથે જ ભળવાનું પસંદ કરે છે.
હા, એ તો દેખાય છે. આપણા લોકો
બરાબર આ સરખાપણામાં કદાચ એક સલામતી લાગે, પણ એ સાચા વિવિધતાવાળા જાહેર જીવનને નબળું પાડે છે. કારણ કે જ્યારે આપણે ફક્ત આપણા જેવાની જ વચ્ચે રહીએ છીએ, ત્યારે જે લોકો આપણાથી અલગ છે એમની સાથે સહેજતાથી કેવી રીતે વાત કરવી, કેવી રીતે રહેવું, એ આવડત આપણે ગુમાવી દઈએ છીએ.
આખી વાત પરથી કેટલાક મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. પહેલો તો એ જ નિકટતાનો અત્યાચાર. શું ખરેખર દરેક જગ્યાએ, દરેક સમયે આપણો અસલી ચહેરો બતાવવો જરૂરી છે? ઓફિસમાં, સોશિયલ મીડિયા પર આ દબાણ આપણે બધા અનુભવીએ છીએ, ખરું ને?
સાચી વાત છે. બીજો મુદ્દો છે જાહેર પ્રદર્શનની કળા ગુમાવવી. સેનેટ જેને નાગરિકતા કહે છે, એટલે કે અજાણ્યાઓ સાથે ભલે મતભેદ હોય તો પણ સભ્યતાથી, મુદ્દા પર રહીને વાત કરવાની આવડત.
હા, આજે તો ઓનલાઈન જુઓ કે રસ્તા પર, લોકો માટે આદરપૂર્વક અસંમત થવું પણ કેટલું અઘરું થઈ ગયું છે. જાણે બસ ઝઘડો જ કરવો હોય. કદાચ આ કળા આપણે ફરી શીખવાની જરૂર છે.
ત્રીજું, રાજકારણનું વૈયક્તિકીકરણ. જ્યારે નેતાઓ કેવા છે, એમનું અંગત જીવન કેવું છે એના પર ફોકસ વધી જાય, ત્યારે દેશના અસલી પ્રશ્નો, નીતિઓ, એ બધું ગૌણ બની જાય છે. ભારતમાં પણ આપણે આ ચૂંટણીઓ વખતે કે ટીવી ડિબેટ્સમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
બિલકુલ.
અને ચોથો મુદ્દો, જે કદાચ સૌથી વધુ વિચારવા જેવો છે, પ્રામાણિકતાનો વિરોધાભાસ. આપણે એટલા બધા સાચા અને પારદર્શક બનવા મથીએ છીએ કે કદાચ આપણે એ સામાજિક રીતભાત અને ભૂમિકાઓને જ નકારી રહ્યા છીએ જે ખરેખર આપણને એકબીજા સાથે જોડી રાખવામાં મદદ કરતા હતા.
અને શું સોશિયલ મીડિયા પર દેખાતી પ્રામાણિકતા પણ એક પ્રકારનું નવું પ્રદર્શન જ નથી?
બરાબર, એ પણ એક સવાલ છે.
આ પુસ્તકમાં ખરેખર બહુ ધારદાર વિચારો છે. ચાલો કેટલાક મુખ્ય વિચારોને ફરીથી યાદ કરીએ, જાણે એ અવતરણો હોય. પહેલો વિચાર, આજની સામાન્ય માન્યતા એ છે કે નિકટતા હંમેશા સારી જ હોય છે અને વ્યક્તિત્વનો વિકાસ ગરમ, ઉષ્માભર્યા અનુભવોથી જ થાય છે.
હા, અને સેનેટ આની ટીકા કરે છે. એ કહે છે કે આ માન્યતા જાહેર જીવન માટે ઘાતક છે, કારણ કે એ ભૂમિકા આધારિત ઓછા અંગત પણ જરૂરી સંબંધોના મહત્વને ઘટાડી દે છે. સમાજ ચલાવવા માટે આવા સંબંધો પણ જોઈએ.
બરાબર. બીજો વિચાર, જો દરેક વ્યક્તિએ દરેક સમયે પોતાની બધી જ લાગણીઓ અને વિચારો ખુલ્લા પાડવા પડે તો અલગ અલગ પ્રકારના લોકોથી બનેલું જાહેર જીવન શક્ય જ નથી.
આ એકદમ પ્રેક્ટિકલ વાત છે. વિચારો, ઓફિસની મીટિંગમાં કે કોઈ જાહેર સભામાં જો બધા જ પોતાની અંગત ફરિયાદો કે મનની વાતો કરવા માંડે તો શું થાય? કામ કેવી રીતે થાય? સભ્યતા કેવી રીતે જળવાય? એટલે થોડું નિયંત્રણ, થોડી ભૂમિકા ભજવવી જરૂરી બને છે.
ત્રીજો વિચાર, રાજકીય સમસ્યાઓને ઘણીવાર નેતાઓ કે વ્યક્તિઓના ચારિત્રના નૈતિક પ્રશ્નો તરીકે જોવામાં આવે છે.
હા, અને આનાથી થાય છે શું? આપણે સમસ્યાના મૂળ કારણો સુધી પહોંચી શકતા નથી, જેમ કે ભ્રષ્ટાચાર કે ગરીબી. એને ફક્ત કોઈ એક નેતાની ખરાબી તરીકે જોઈએ તો એના પાછળના સામાજિક આર્થિક કારણો પર ધ્યાન જ નથી જતું. બધી ચર્ચા વ્યક્તિગત આક્ષેપ પ્રત્યાક્ષેપમાં જ ખોવાઈ જાય છે.
સાચી વાત. અને ચોથો અને કદાચ સૌથી વધુ પડકારજનક વિચાર, મોહરું પહેરવું એ નાગરિકતાનો સાર છે. તે લોકોને એકબીજાથી રક્ષણ આપે છે અને છતાં તેમની સંગત માણવા દે છે.
અસાંભળીને કદાચ નવાઈ લાગે, પણ સેનેટનો મુદ્દો ઊંડો છે. એ મહુરું એટલે આપણી જાહેર ભૂમિકા, આપણો પ્રોફેશનલ રોલ, આપણો નાગરિક તરીકેનો રોલ. એ આપણને આપણી પર્સનલ લાઈફને સંપૂર્ણપણે ખુલ્લી પાડ્યા વગર બીજાઓ સાથે, અજાણ્યાઓ સાથે પણ સભ્યતાથી વ્યવહાર કરવા દે છે.
મતભેદ હોય તો પણ સાથે કામ કરવા દે છે.
બરાબર. એ જરૂરી અંતર અને આદર જાળવવાનું એક સાધન છે. એ અપ્રામાણિકતા નથી, પણ સામાજિક કુશળતા છે.
તો આ બધા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ, શું શીખી શકીએ આપણે આ પુસ્તકમાંથી?
અરે ઘણી બધું. દાખલા તરીકે આપણા કામના સ્થળે, વર્કપ્લેસમાં, આપણે સમજી શકીએ કે દરેક સહકાર્યકર સાથે એકદમ ગાઢ દોસ્તી કરવી જરૂરી નથી. પ્રોફેશનલ બાઉન્ડરી રાખવી, કામ પર ફોકસ કરવું એ પણ ઠીક છે. ટીમ હોવાનો મતલબ હંમેશા કુટુંબ જેવું હોવું જરૂરી નથી.
આ મહત્વનું છે. અને રાજકારણમાં?
રાજકારણમાં આપણે વધુ જાણકાર નાગરિક બની શકીએ. જ્યારે મીડિયા કે ચર્ચાઓ કોઈ નેતાના કરિશ્મા, એમના દેખાવ, એમની અંગત વાતો પર વધુ ફોકસ કરે, ત્યારે આપણે અટકીને પૂછી શકીએ, પણ એમની નીતિઓ શું છે, અસલી મુદ્દાઓ શું છે?
સાચી વાત. આપણે ફેસલા વ્યક્તિત્વના આધારે નહીં, પણ કામના આધારે લેવા જોઈએ.
શહેરી જીવન વિશે પણ વિચારી શકાય. આપણી આસપાસ એવી કઈ જગ્યાઓ છે જ્યાં આપણે અજાણ્યા લોકોને સહેજતાથી મળી શકીએ? પાર્ક, લાઇબ્રેરી, જાહેર ચોક, આ બધાનું શું મહત્વ છે? કે પછી આપણે ફક્ત મોલ, મલ્ટીપ્લેક્સ અને પ્રાઇવેટ ક્લબમાં જ જઈએ છીએ, જે આપણને બીજાઓથી અલગ પાડે છે?
અને સોશિયલ મીડિયા, એના ઉપયોગમાં તો આ વિચારો બહુ જ કામ લાગે. આપણે જે અસલિયત અને પ્રામાણિકતા ઓનલાઈન બતાવીએ છીએ એ ખરેખર કેટલી સાચી છે, અને બીજાઓની એ પરફેક્ટ લાઈફ જોઈને આપણા પર શું દબાણ આવે છે, આના વિશે વધુ સભાન થઈ શકીએ.
હા, મૂળ વાત એ છે કે જાહેર અને ખાનગી જીવન, જાહેર અને ખાનગી વર્તન વચ્ચેનો ભેદ સમજવો અને બંનેને યોગ્ય માન આપવું જરૂરી છે.
ખરેખર આ ચર્ચાએ ઘણા નવા વિચારો આપ્યા. અંતમાં, તમારા માટે વ્યક્તિગત રીતે આ પુસ્તકમાંથી સૌથી વધુ રસપ્રદ અથવા કદાચ આશ્ચર્યજનક શું રહ્યું?
મારા માટે સૌથી વધુ રસપ્રદ એ સમજવું હતું કે 18મી સદીમાં મોહરાનનો ઉપયોગ કેટલો સકારાત્મક રીતે થતો હતો. એ દંભ નહોતો, પણ સમાજને જોડતું એક સાધન હતું. આપણી આજની પ્રામાણિકતાની વ્યાખ્યા કદાચ થોડી સંકુચિત છે એવો ખ્યાલ આવ્યો. અને બીજું, શહેરની ડિઝાઇન એટલે કે ભૌતિક જગ્યાઓ કેવી રીતે આપણી સામાજિક આંતરક્રિયાઓને અસર કરે છે એ વિચાર પણ બહુ પ્રભાવશાળી લાગ્યો.
અને મારા માટે પેલું નિકટતાનો અત્યાચારનો ખ્યાલ, એ બહુ જ શક્તિશાળી લાગ્યો. આપણે ઘણીવાર નિકટતા, ક્લોઝનેસને હંમેશા સારી જ માનીએ છીએ, પણ એનું પણ એક દબાણ હોઈ શકે છે, અને એ કેવી રીતે જાહેર જીવનને નબળું પાડી શકે છે એ વિચાર એકદમ નવો અને મહત્વનો લાગ્યો. અને હા, રાજકારણમાં કરિશ્માની જે ટીકા સેનેટ કરે છે એ આજે પણ એટલી જ, કદાચ પહેલા કરતા પણ વધુ સાચી લાગે છે.
સારાંશમાં કહીએ તો સેનેટ આપણને યાદ અપાવે છે કે એક તંદુરસ્ત સમાજ માટે જાહેર અને ખાનગી જીવન વચ્ચે સંતુલન હોવું ખૂબ જરૂરી છે. જ્યારે આપણે બધું જ ભેળવી દઈએ છીએ, બધું જ અંગત બનાવી દઈએ છીએ, ત્યારે આપણે કદાચ કંઈક બહુ કિંમતી ગુમાવી રહ્યા છીએ.
શું ગુમાવી રહ્યા છીએ?
અજાણ્યાઓ સાથે સભ્યતાથી અને રચનાત્મક રીતે જીવવાની કળા, અને સૈયારા ભલા માટે મતભેદો છતાં સાથે મળીને કામ કરવાની ક્ષમતા.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જઈએ જેના પર તેઓ વિચારી શકે. શું આપણે ખરેખર સતત પ્રામાણિક બનીને આપણી અંદરની દુનિયાને સતત ખુલ્લી પાડીને વધુ જોડાયેલા અનુભવીએ છીએ, કે પછી આજના જટિલ અને વિવિધતા ભરેલા સમાજમાં એકબીજા સાથે શાંતિથી અને અસરકારક રીતે જીવવા માટે આપણે સામાજિક ભૂમિકાઓ ભજવવાની, થોડું જરૂરી અંતર જાળવવાની અને સભ્યતાપૂર્વકના પ્રદર્શનની કળાને ફરીથી શીખવાની અને તેનું મૂલ્ય સમજવાની જરૂર છે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.